અદ્ભુત રીતે પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામીએ પ્રચાર પ્રકરણના માધ્યમથી મહારાજના દિવ્ય રંગથી આપણને રીંગ્યા. અને મહારાજ આ પૃથ્વી પર જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે આવા સંતોને મોકલતા જ રહેતા હોય છે, જેના માધ્યમથી ભગવાન ઓળખાય છે. એવું યાદ રાખજો, વારંવાર કહું છું, મહારાજ તો જેવા છે એવા ને એવા છે. એવું નથી કે સંતો મારની ઓળખાણ કરાવે જેથી મારની મોટપ વધે, સંતોના માધ્યમથી મારની મોટપ વધે એવું નથી. સંતો ન ઓળખાવે તો મારની મોટપ ઘટી જાય એવું નથી. એ તો જેવા છે એવા એવા જ છે, પણ એની મોટપની ખબર આપણને કેમ પડે? હે, અવડા મોટા ભગવાનની મોટપ. હવે સંતો જ્યારે આપણને પરમાત્માનું અદભુત દિવ્ય સ્વરૂપ ઓળખાવે ને ત્યારે ખબર પડે કે ઓહો, ક્યાં આપણે રંક છીએ. ભાગ્ય જાગ્યારે આજ જાણવા થયા કોટીના કલ્યાણ. રંકપણું તો કહેવા ન રહ્યું, કોઈમાં કેશો કંગાળ, કોઈમાં કેશો કંગાળ. ભાગશાળી થઈ ગયા, ભાગશાળી. આપણે જેવો કોણ આ બ્રહ્માંડમાં ભાગ્યવાન છે, કોણ ભાગ્યવાન છે? જેને જેને ભગવાન શ્રીહરિની પહેચાન થઈ જાય એ પોતાની જાતને ભાગ્યવાન જ સમજે, કોઈ દી કમ ભાગી ન સમજે. મેં ક્યારેક તમને કીધું છે, જેતપુરમાં મારા મોટા સ્વામી શ્રી હરિદાસ સ્વામી હતા, બહુ સમર્થ સંત. મારનું ભજને ખૂબ કર્યું, મારની ઉપાસનાનો પાવર એવો. સ્વામીની લગભગ 85 વર્ષની ઉંમર હશે. સ્વામી ધોતી પહેરણમાં હાથ હાથ તો થીગડા માર્યા હોય. એક દાડો બપોરના સૂતા તમે સંતો બધા કથા નીચે કરતા હતા બેઠા બેઠા. ઓચિંતા સ્વામી જાગીને પછી શું કે ખબર, સંતો જાઓ આખા બ્રહ્માંડમાં આટો મારી આવો, આખા બ્રહ્માંડમાં જોઈ આવો, મારા જેવો કોઈ સુખ્યો હશે? આહા, આખા બ્રહ્માંડમાં આટો મારી આવો, મારા જેવો કોઈ સુખ્યો હશે? એ કયા પાવરથી બોલ્યા હતા? આના પાવરથી, સમજાય છે? એમાં પાવર હતો, પણ એના ભજને એ પાવર ચાર્જિંગ થઈને જીવની અંદર આપણી અંદર આવે. મહારાજના શબ્દો હું નથી કહેતો, પ્રથમના 62માં મહારાજ કે મારો નિશ્ચય જેમ જેમ દ્રઢ થાય તેમ તેમ મારા તમામ ગુણ એ સંતની અંદર, એ ભક્તની અંદર. યાદ રાખજો, એવું તમે નહીં માનતા, એકલા સંતની અંદર જ આવે. એનું જે કોઈ ભજન કરે, એનું જે કોઈ નિશ્ચય દ્રઢ કરે, એ સંત હોય તો એમાંય આવે, એ ભક્ત હોય તો એમાંય આવે. અને ભક્તો, આચાર્યની વાત તો આખી જુદી જ છે, એની વાત તો આખી જુદી જ છે. અને મૂળભૂત આપણું અને એનું એ લેવલમાં ભેદ જ અહીંયા છે, સમજ્યો? આપણો અને આચાર્ય મહારાજનો મૂળભૂત ભેદ જ ત્યાં પડે છે. આપણા બધાની અંદર પાવર ચોક્કસ આવે, પણ ક્યારે એનું નિશ્ચય દ્રઢ કરીને ભજન કરીએ ત્યારે. એક એક જગ્યાએ મહારાજ આમ બોલ્યા, પછી પ્રથમનું 62મું હોય તોય ભલે, અને કદાચ વડતાલનું 12મું હોય તોય ભલે, અંત્યનું 27મું હોય તોય ભલે, અંત્યનું 35મું હોય તોય ભલે, મહારાજ કહે જેમ મારો નિશ્ચય દ્રઢ કરીને મારું ભજન કરે એમ મારા તમામ ગુણ મારા સંતની અંદર, મારા ભક્તની અંદર આવે છે. બરાબર સમજ્યો? શા માટે મહારાજ દેશ વિભાગના લેખમાં સત્સંગજનમાં એમ કે મહારાજ કે જો તમે તમારા કલ્યાણને ઈચ્છતા હોવ, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ભલા માણા આ બાજુની હાવણી સમજો, બોલો. દાદા તો બહુ પ્રેમીલા, દર વર્ષે હાવણી લાવા, બોલો. પણ તમે તો આ બાજુ જુઓ, તમે આ બાજુ જુઓ, પછી મારે શરૂ કરવું છે. નતર મારું બોલેલું ફેલ હોય જાય ને. બહુ સરસ મહારાજ સત્સંગજીનમાં દેશ વિભાગના લેખમાં બોલ્યા, મહારાજ કે મારા સ્થાપિત કરેલા બે આચાર્ય, એના થકી કોઈ વયે કરીને વૃદ્ધ હોય, જ્ઞાને કરીને શ્રેષ્ઠ હોય, સાધનાએ કરીને પણ શ્રેષ્ઠ હોય, યદ્યપિ તમે તમારા મોક્ષને ઈચ્છતા હોવ તો બે આચાર્યના ચરણને છોડી અન્યનું શરણ ક્યારેય નહીં સ્વીકારતા. એ કયા હેતુથી બોલ્યા છે ખબર? એનો એનો મર્મ અને ઊંડાણ તમને ખબર છે? મહારાજ કહે, બાકી કોઈ પણ હશે, સંત હોય હરિભક્ત હોય, મારી સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરશે, મારી સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરશે. જો ભક્તો સંપૂર્ણ આજ્ઞા શબ્દ બોલો તો સિદ્ધાંત ભેગો આવી જ જાય. સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરશે, એની અંદર હું વાસ કરીને વસીશ, એના પ્રત્યેક કાર્ય હું કરીશ, એના જીભના ટેરવા પર હું બેસીશ, એના સંકલ્પને પૂરા હું કરીશ, પણ શરત મારી નિષ્ઠા દ્રઢ, મારી આજ્ઞા દ્રઢ. જ્યારે મહારાજ કહે, મેં મારા સ્થાને આચાર્યની જે સ્થાપના કરી છે એમાં હું સ્વ ઈચ્છાથી રહ્યો છું, નહીં કે સાધન કરે. પછી યાદ રાખજો, સમજો, નહીં કે સાધન કરે, નહીં કે એક એક આજ્ઞાનું અનુસંધાન રાખે પછી વાસ કરીશ, એમ મહારાજ ક્યાંય ન કીધું. હું મારી ઈચ્છાથી રહ્યો છું, આચાર્ય એમ ઈચ્છાથી રહ્યો છે, બાકીના તમામ આજ્ઞાનું પાલન કરી ઉપાસના દ્રઢ કરે ત્યારે રહ્યો છું. મહારાજ કહે, બાકી બધાની અંદર હું તારતમ્યતા જેમ જેમ પ્રાપ્ત કરતા જાય એમ રહું છું, જ્યારે મારા આચાર્યમાં હું સીધો જ રહ્યો છું. યદ્યપિ આ સંપ્રદાય કાંઈ બાપુપંથ નથી, આ સંપ્રદાય કાંઈ બાપુપંથ નથી, તોય મહારાજે આચાર્ય મારના ધર્મો લખ્યા અને આજ્ઞા પણ કરી, તમે આમ રહેજો. યાદ રાખજો, આમ રહેજો, એમ નથી કે તમે આમ રહેજો પછી હું પ્રવેશ કરીશ, એમ નથી. હું તો રહ્યો જ છું, પણ તમે આમ રહેજો. શું કામ? તમારું આમ રહેવાથી તમારા જેટલા જેટલા દર્શન કરશે બધાનો ગુણ આવશે, અને તમારો ગુણ આવશે ને, ફક્ત તમારો ગુણ આવશે ને. તોય તોય શ્રીજી મહારાજ કહે, એને માટે મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જશે. યાદ કરો, વિશાળ મોટી સવારી નીકળી હોય અને આચાર્ય શ્રી ભગત પ્રસાદજી મહારાજે સવારીમાં બિરાજમાન હોય, અને સવારી નીકળીને બધા લોકો સહજ જોવા, આપણે સુરતમાં નહોતા, પરમ પૂજ્ય લાલજી મારની ભવ્ય સવારી નીકળી, એવી સવારી નીકળીને લોકો જોવા માટે આવ્યા, એમાં મુસ્લિમને એક ડોશી જોવા માટે આવી, અને ભગવત પ્રસાદ મારને જોયા, નીચા નેણ ઢાળેલા અને મહારાજની મૂર્તિમાં ગરકાવ બની સવારી ચાલી જતી. આ દ્રશ્ય જોયું અને બીબડીના મનમાં સંકલ્પ થઈ ગયો, હો હો, આ તો ખુદા જેવા દેખાય છે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે એ બીબડીનો અંતકાળ આવ્યો ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા. હાલ મારા ધામમાં તમે કોણ? હું ભગવાન સ્વામિનારાયણ, પણ મેં તો તમારું ભજન ક્યારેય નથી કર્યું, તમારી આશ્રિત નથી બની. ભગવાન સ્વામિનારાયણ કહે, તને મારા આચાર્યશ્રીનો ગુણ આવ્યો હતો, આચાર્ય તો મારા ખુદા જેવા છે, તે મારા આચાર્યની આ મહત્તા સમજી માટે હાલ આજ હું તને અક્ષરધામમાં તેડી જાઉં. વાત સમજાય છે? એને વર્તમાન ચોક્કસ રાખવા, જીવન દિવ્ય જરૂર રાખવું, પણ એની પાછળ અનંત આત્માના શ્રેયને અર્થે, નહીં કે ત્યારે જ મારા વાસ કરે. આ મહત્તા ભક્તજનો આચાર્ય પદની ગરિમા ભગવાન શ્રી અદભુત થાપી ગયા. આ સંપ્રદાય બહુ દિવ્ય આપણને પ્રાપ્ત થયો, બહુ દિવ્ય પ્રાપ્ત થયો. મોજમાં રહેજો, મસ્તીમાં રહેજો, મસ્તીમાં રહેજો. બંગલામાં રહેનારા તો મસ્તીમાં કદાચ રહેતા હશે, હું તો કહું ઝૂંપડામાં કદાચ રહેવાનું મળે તો મસ્તીમાં રહેજો, ઝૂંપડામાં મસ્તીમાં રહેજો. ફોર વ્હીલ ફેરવનારા તો કદાચ મસ્તીમાં હશે, કદાચ સાયકલ હોય તો મસ્તીમાં રહેજો. બીજાની ફોર વ્હીલ કરતાં આપણી સાયકલ શ્રેષ્ઠ છે. મહારાજે કેટલો મહિમા આધારણ સમયના ગ્રંથમાં લખ્યો તમને ખબર? મહારાજ એક દાડો આધારણ સમયના ગ્રંથમાં એમ બોલે, હે ભક્તો આવો, મારા સંબંધથી તમારો શું મહિમા એ કહું. મહારાજ બોલ્યા, આવો આજ મારા સંબંધથી તમારો શું મહિમા એ હું તમને કહું. મહારાજ કે, મારા સંતો અને ભક્તો આમ હાલ્યા જતા હોય, મારાના શબ્દો, મારાને તમારા નથી, મારા સંતો અને ભક્તો આમ રસ્તામાં હાલ્યા જતા હોય, અને ઉપરથી વાયુનું વેગ આવે, અને એ વાયુ જે આવે એ વાયુ મારા સંતો અને ભક્તોના શરીર પરથી પ્રસાર થાય, અને હેઠવાકો હાલો જતો હોય એને વાયુ સ્પર્શ કરે ને, મહારાજ કહે તો એ બધાત્મા મુક્ત કક્ષાને પામી જાય. આ મારા સંત અને મારા ભક્તનો મહિમા છે. માટે કહું છું ભગવાનના ભક્ત, પોહાય પોઝિશનમાં મસ્તીમાં રહેજો, પોસા એ પોઝિશન નિર્માણ થાય જગતમાં તો મસ્તીમાં રહેજો, મસ્તી મહારાજની રાખજો. મહારાજ મળ્યા છે, મહારાજ મળ્યા છે, બસ મહારાજ મળ્યા છે. અખંડ એક વિચારધારા એ ચાલુ જ રહેવી જોઈએ. યાદ રાખજો, અખંડ વૃત્તિમાં પણ બે પ્રકાર ગોપાલ સ્વામી વાતમ લખ્યા. સ્વામી કે એક પ્રકાર એવો જેને તેલ ધારા વ્રત મહારાજમાં વૃત્તિ રહે એ અખંડ વૃત્તિ છે, અને બીજી કઈ તો અખંડ અનુસંધાન રહે, હું મહારાજનો છું, મહારાજનો છું, મહારાજનો છું. સ્વામી કે એટલું રહેશે ને તો એ તો તરશે, અનેકને તારી દેશે, અનેકને તારી દેશે. બહુ ભાગશાળી થયા છે. બસ એને ક્યાં મુખે વર્ણવવા, કહો આપણી આપણી જે મહારાજના સ્વંદ લઈને જે મોટપ પ્રાપ્ત થઈ છે એ મૂંગાના મોઢમ કો ખાકરનો ગાંગડો આપીને એમ કે કરી વખાણ, લે શું કરે બિચારો, હે મૂંગાની કે લે કરી વખાણ, હાકર કેવી ગળે છે, મૂંગો જેમ ન બોલી શકે એમ ભક્તો મહારાજના સંબંધથી આ બધાની મોટપ જે છે એને વર્ણવી ન જાય, મહારાજા સત્સંગમાં પ્રગટ બિરાજે છે. માટે મોજમાં રહી, મસ્તીમાં રહી, મારું ખૂબ ભજન કરજો. આવો આજે આપણે ગોપાળન સ્વામીની વાતો, કાલ કેટલી વાંચી હતી, 26 પૂરી થઈ, આજે 27મી. મારા શ્રીને આજ્ઞાથી શિબિરો થવા મળી ને એમાં તમારી દિવાળી મળી સુધરા, હું કહો હે, અને જેનું બેહતું વર્ષ સુધરે ને આખું વર્ષ સુધરી જાય, અને ભલામણ વર્ષ સુધરે એનો મોક્ષ કેમ ન સુધરે કહોજી. એમાં ઘણા બધા ભક્તો એ સુરતનો દિવ્ય લાભ લઈ અને એ લાભ લઈને અહીંયા હતીને પહોંચી ગયા કહો, અને ત્યારે પાછું યુગ એવો આવ્યો, સમજણો યુગ એવો આવ્યો. સુરતમાં પણ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી સુંદર શિબિરનું આયોજન કર્યું, શિબિર કરી રહ્યા છે. અહીંયાથી પણ કાલે સંતોને મોકલવાના છે. સ્વામીનો ફોન હતો મને કે પહેલાં તો મને કીધું, પણ મેં કીધું સ્વામી શિબિરમાંથી કેમ નીકળે કે, મને કે વાતે સાચી હું સમજી શકું છું, શિબિરમાં હજારો ભક્તો હોય, મને કે સારું કે નાના સંતોને મોકલજો. મેં કે વાંધો નહીં. મને કે કોને મોકલશો, મેં કીધું યોગેશ્વરને મોકલ, મને કે બસ તો વાંધો નહીં કે. પ્રતિનિધિ તરીકે મોકલવાય ત્યારે એમને સંતોષ થવો જોઈએ ને. જો કે આમ તો ભક્તો વાત સાચી કહું, આ તો એક ઠાકોરજી બોલવાની શક્તિ આપી, બાકી ભગવાન સ્વામિનારાયણના સાધુ ભગત હરિભગત કોઈ નાનો કોઈ સમજવો જ નહીં. મને વાત જીવમાં ઉતરી ગઈ છે એટલે વારંવાર કહું છું ને તમને કહું. એકવાર સંતો મેંગણી ગામ ગયેલા, અવશ્ય રાજાએ નોકરને કીધું કે જરાક તપાસ કરતો, સંતો ફ્રી છે તો આપણે સત્સંગ કરવા જઈએ મંદિરે, તપાસ કરતો. અને એટલે તપાસ કરવા ગયા, આવીને નોકર એ નોકરે કીધું કે મોટા મોટા સંતો બધા નાહવા ગયા છે, નાના નાના સંતો મંદિરમાં બેઠા છે કે. બહુ સમજો વાતને, એક એકને કહું બરાબર સમજો, નાના નાના સંતો મંદિરમાં બેઠા છે કે. તે અભિ બાબુ કે હાલો હાલો આપણે કે સત્સંગ કરવા જઈએ, ત્યારે ઓલો નોકર કહે પણ નાના નાના સાધુ છે. ત્યારે રવેશજીના મોઢામાં અદ્ભુત શબ્દ નીકળે, સાંભળ, નાના હશે પણ એવડા મોટા તો ચોક્કસ હશે, મારું તારું કલ્યાણ કરી શકે. માટે હાલ કથા સાંભળવા જઈએ, આ જીવમાં આ શબ્દને જીવમાં ઉતારી દેજો. નાના હશે માને ઉંમરમાં કદાચ નાના હશે પણ મારું તારું કલ્યાણ કરી શકે, એવડા મોટા તો ચોક્કસ હશે. માટે ભગવાનના ભગતને કોઈ નાનો સમજવો જ નહીં. ભક્તો બહુ સાચું કહું, મારાની કૃપાથી એવી ક્યારેય ઘટના નથી ઘટી કે ભગવાનનો ભક્ત નારાજ થાય, સિવાય કે અંજાન નારાજ થયો તો વાત અલગ છે, પણ જાણે જો નારાજ થયું ક્યારેય નથી બન્યોનો આનંદ છે. એક ફેરીનો પ્રસંગ મને યાદ છે, બહુ હૃદયમાં મને દુઃખ થયું. લગભગ 2.5-3 વર્ષ પહેલાં અમે એમ કંઈક મંદિરમાંથી નીકળ્યા, આમ જતો તો મને પ્રસંગ જીવમાં ઉતરી ગયો છે ભક્તો, આમ આમ નીકળતો હતો, અને ઘણી વખત હાવ નાની સ્થિતિ, સામાન્ય સ્થિતિ, અને હું બરાબર કાંઈક કામમાં હતો ને 2-4 કામ ભેળા થઈ ગયા, એમાં જતો હતો ને એ બાજુ હાવ વૃત્તિ, એમાં આમ ટૂંકમાં એમાં ઘણો ઓતપ્રોત હતા. અને ઓલા ભગતે ઉપરાપર એક ફાર મને કી, મારે સ્વામી મારે ત્યાં પધરામણીમાં આવવાનું. મેં કીધું પછી ગોળ ફરી વાર, સ્વામી પણ ક્યારે આવશો, અને એટલું જ બોલાઈ ગયું. મેં કીધું કીધું તો ખરું પછી આવશું, પણ હૃદયમાં બહુ દુઃખ થયું, ભગવાનની સાક્ષી બહુ દુઃખ થયું મનમાં કે ભગવાનના ભગતને તે આવો તું કાર આમ તે કીધું, તું શું હમેશ એને એની મોટપને તું શું સમજ. હૃદયથી કહું છું ભક્તો, કદાચ કોઈની વાત નથી કરી, એ હરિભગત ફરી વાર આવ્યો ને ભલે નાનો, તો માફી માગી ભગત મારી ભૂલ થઈ ગઈ, મારથી તને એમ કહેવાય ગયું, કીધું તો ખરું એમ. ભક્તો ભગવાન સ્વામિનારાયણના ભગતનો આ મહિમા છે. સાચું કહું છું, એને કોઈ દી નાનો નહીં માનતા, કોઈ દી નાનો નહીં માનતા. જિંદગીમાં કદાચ રાજી ન કરી શકે તો કાંઈ નહીં, પણ ભગવાનનો ભક્ત નારાજ ન થઈ જાય એનું સતત અનુસંધાન રાખજો. સતત આપણે મહારાજને રાજી કરો. આપણે ખાલી મોક્ષ તો બહુ સામાન્ય વાત છે, બહુ સામાન્ય વાત. ભગવાન સ્વામિનારાયણ ઘેરે મોક્ષ તો બહુ સામાન્ય વાત છે, પણ એને રાજી કરવા છે. સમજાય છે તમને? એને રાજી કરવા છે. આપણે યાદ રાખજો, મોક્ષનો એન્ડ છે, રાજીપાનો એન્ડ નથી. મોક્ષનો એન્ડ અક્ષરધામ એન્ટ્રી થઈ ગયેલો, મોક્ષ તો થઈ ગયો. સમજાવ્યું તમને? રાજીપાનો એન્ડ નથી. કારણ કે મોટા મોટા બ્રહ્મનિષ્ઠ પુરુષો, ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, પણ અખંડ મારને રાજી કરવા માટે જો લોકો વાહા તોડી નાખે એટલું સહન કરતા હોય તો આપણે કેમ ન રાજી કરીએ? માટે સદૈવને માટે ભગવાનના ભક્તો મહારાજને રાજી કરવા માટે જ કદમ ઉઠાવજો. બસ મારો મહારાજ રાજી થાય, બસ મારો પીવડો જો હસી ન બોલાય રે, મારો પીવડો જો હસી ન બોલાય રે, તો સર્વે આભૂષણ મારે ડેરો રે, મારો પીવડો જો હસી ન બોલાય રે, મારો પ્રિયતમ મને પ્રેમથી બસ સામે જોવે, બસ બાકી કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. એવા સંકલ્પથી ભગવાનના ભક્તો સત્સંગમાં રહેજો, સત્સંગમાં જોડાજો, મારનું ભજન કરજો. આવો ગોપાળાનંદ સ્વામી મહારાજના સ્વરૂપને કેવી રીતે સમજાવવા માટે આપણને પ્રેરણા આપી રહ્યા છે એને આપણે સમજવા પ્રયાસ કરીએ. અને ઇન્દ્રિય અંતઃકરણ દેવતાને જીવે સર્વે જેતે, જેમ નેત્રમાં સૂર્યની આવ્યા ગયાની ગતિ જાણતા નથી, તેમ અક્ષરાધિક સર્વે મુક્ત પુરુષોત્તમની ગતિને નથી જાણતા. ઓહો, તમે જુઓ તો ખરા મહારાજની મોટપ, મોટપ તો જુઓ. ફરીવાર વાત વાંચું છું, બધા ભક્તો સાવધાન, ફરીવાર વાત વાંચું છું. આ વાતને એક એક શબ્દને જીવમાં ઉતારજો. સ્વામી કહે, અને ઇન્દ્રિયો અંતસ્કરણ દેવતા અને જીવ એ સર્વે જે તે જેમ નેત્રમાં સૂર્યની આવ્યા ગયાની ગતિ જાણતા નથી. માને આ આંખની અંદર કેવી રીતે પ્રકાશ પ્રવેશ કરે છે, એ પ્રવેશ, એ પ્રકાશ કેવી રીતે બહાર નીકળી સામેના દર્શને દેખાડે છે એ નથી ઇન્દ્રિયો જાણી શકતી, નથી અંતસ્કરણ જાણી શકતું, નથી દેવતા જાણી શકતા. કોઈને કલ્પના નથી આવતી કેમ ઘટના ઘટે છે ને ઘટે છે. યાદ રાખજો, સૂર્ય એનો પ્રકાશ, માને પ્રકાશ આંખની અંદર પ્રવેશ કરે છે, એ જ ફરીવાર બહાર ફેંકાય છે જેને કારણે આ બધું દ્રશ્ય દેખાય છે. નહીં તો એમ જો આંખ સ્વયં પ્રકાશિત હોત તો ઘમઘોર અંધારું હોય, આમ પેક રૂમ ને આપણને દેખાવું જોઈએ ને, સમજાય? આપણને દેખાવું જોઈએ ને, દેખાય છે કાંઈ? આંખ તો એની છે. એટલે સૂર્યનો પ્રકાશ અંદર પ્રવેશ કરી પરિવર્તનને પામી અને બધી ઘટના આપણને દેખાડે છે. એ કોઈને જેમ ખબર નથી પડતી એનું દ્રષ્ટાંત આપીને હવે સિદ્ધાંત છે, બહુ મહત્વનો છે. તેમ અક્ષરાધિક સર્વે, બરાબર કાન ખોલીને સાંભળજો, વિરાટ નહીં, પ્રધાન પુરુષ નહીં, મહાપુરુષ ફક્ત નહીં, અક્ષરધામનો મુક્ત ફક્ત નહીં, મૂળ અક્ષરને પણ લઈ લીધા. અક્ષરાધિક, અક્ષર જેના એન્ડમાં છે, અક્ષરાધિક સર્વે મુક્ત, અક્ષર સહિત તમામ મુક્ત પુરુષોત્તમની ગતિને નથી જાણતા. જોવો તો ખરા, પુરુષોત્તમની ગતિને નથી જાણતા. એનો મતલબ અક્ષરાદિ કોઈની તાકાત નથી, પુરુષોત્તમ નાની જેટલી સામર્થ્ય છે એ સામર્થ્યનું વર્ણન કરી શકે. અરે પ્રધાન વિરાટ મહાપુરુષ એની તાકાત તો નથી, મુક્તની નથી, મૂળ અક્ષરની પણ તાકાત નથી, પુરુષોત્તમ નાની જેટલી મોટપ છે એટલી વર્ણવી શકે. આવડા મોટા ભગવાન આપણને મળ્યા, હે કીડી કરી મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે. કોઈ દી કીડીને હાથીને મૈત્રી ન થાય, આ ફેરી તો કીડીને હાથીને મૈત્રી થઈ ગઈ, કીડીને હાથીને આપણને પુરુષોત્તમ નારાયણ મળી ગયા. ભક્તો કેવડી મોટી મોટપ, કેવડી મોટી મોટપ. નહીં તો અક્ષરની મોટપ તો તમે વિચારો, મધ્યના 42 પ્રમાણે મહારાજ કે અક્ષરના એક એક રોમમાં અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે. કેવડી મોટા અક્ષરની બોલો તો, બધું 42 માં છે ને. અક્ષરના એક એક રોમમાં બરાબર, આજ મહારાજને સમજવા મહેનત કરો ભક્તો. અક્ષરના એક એક રોમમાં શરીરમાં 3.5 કરોડ રૂવાડા, એમાંથી એક રોમમાં અનંત કેટલા, 1, 2, 3, 4 ની અનંત, અનંત પાછા કરોડો. આપણે તો ઓલે 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 કયું પદ્મનાભના મંદિરમાં 5 લાખ કરોડનું હોનું નીકળ્યું તો લોકો ઓહો ઓહો દુનિયા મળી ગયા, ઓહો 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 5 લાખ કરોડ. પણ 5નો આંકડો તો આવ્યો ને, આંકડો તો આવ્યો ને. આમાં અનંત કરોડો બ્રહ્માંડો એક જ રોમ, એમાં ઉડતા ફરે નો એ આંકડો કેલ્ક્યુલેટરમાં બેહે, નો એ કોમ્પ્યુટરમાં બેહે. એવડી મોટી પાછી કોની? અક્ષરની. પુરુષોત્તમ નારાયણ નહીં, અક્ષરની. આટલી મોટા અક્ષરની એ અક્ષર પુરુષ પુરુષોત્તમ નારાયણના ઐશ્વર્યને માપી ન શકે ને આંબી ન શકે. એ પુરુષોત્તમ નારાયણની સમ્યક મરજીને સમજી પણ ન શકે. તમે કલ્પના કરો, એવડું મોટું અક્ષર, એ અક્ષર પર પુરુષોત્તમ જેહ તેણે ધર્યું મનુષ્યનું દેહ, અને એ આપણા ધણી થયા, એ આપણા ધણી થયા, હે એ આપણા ધણી થયા. હવે ક્યાં આપણે રાંક રહ્યા? અરે વાઘરણની ડોશી હોય, વાઘરણની દીકરી હોય, પણ રાજકુમારને પરણે પછી એને વાઘરણ ન કે ને રાજ માતા કહેવાય, પછી એને રાણી કહેવાય. સમજાય? વાઘરણની કન્યા રાજાના કુંવરને પરણે એટલે રાણી થઈ જાય. એમ ભક્તો, આપણે પોહાઈ પોઝિશનમાં હતા, પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો ભેટો થઈ ગયો, રાણી થઈ ગયા, રાણી થઈ ગયા. એ મોજમાં રહેજો. આ વાત ન સમજાય ને તો ગડબડ થઈ જાય. સ્વામી એ પણ વાતમાં સ્પષ્ટીકરણ કર્યું, વાઘરણ થઈ ગઈ લો રાજાને રાણી. અને ભાઈ રાજાને રાણી એટલે તો ખાવા પીવાનો બધો જલસો જ હોય. મહિનો થયો ને તે 10 કિલો લઈ ઉતરી ગયું, 10 કિલો ઉતરી ગયું. રાજા ચિંતા મેળો કરો, વાલી બહુ હતી, કેટલા વૈદો હકીમોને બોલાવ્યા ને કેટલાય પ્રકારની ઔષધિ કરી, પણ હારી જ ન થાય. રોજ 500 ગ્રામ ઉતરે. રાજા મૂંઝાણો, શું કરવું એમ, રાજાને ખાવું ભાવે નહીં. પછી મનોચિકિત્સાવાળા એને બોલાવ્યો કે આને શું રોગ છે તમે જુઓ. પછી પહેલાં કીધું કે મારે આને એકલા જરાક એની સાથે વાતચીત કરવી પડશે, તો કે વાંધો નહીં. પછી મનોચિકિત્સાવાળો આમ નાડી તપાસ તો મળ્યો પૂછવા. પૂછતા પૂછતા પૂછ્યું, તમારે પિતાશ્રીને શું નામ? તો કે જેહલો. અને ત્યારે પહેલાને ખબર પડે, નભાઈ તો વાઘરણ છે. પછી પેલા મનોચિકિત્સાવાળા રાજાને કીધું, રોગ પકડાઈ ગયો કે તાબડતોબ હાજા થઈ જાય? તો પણ એના માટે દવા, તો કે દવા બીજી કાંઈ ને, એક સરસ ઓરડો બનાવો, ચારે બધું ગોખલા કરો, વચ્ચે અને અંદર બધું નાવા ધોઈને બધી વ્યવસ્થા કરો, અને એક મહિનો એને રૂમમાં રાખવાના, બારણું બંધ કરી દેવાનું, જે કાંઈ જમવા આપો ને અલગ અલગ ગોખલે થોડું મૂકી દેજો, બસ આટલું કરવાનું, બાકી કાંઈ નહીં કરવાનું. અને એમ કરી દીધું. અને પછી આ બપોરના થાય ને ભૂખ લાગે એટલે ગોખલે ગોખલે ફરે, ગોખલે બોખલે ગોખલે ગોખલે જાય, અને આમ 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 છેડો લાંબો કરીને કે, હે માય બાપ, કાયમાં બટકું રોટલો ટુકડો નાખજો, એમ કે એમાં જ લઈ લે, ભણો આપ, આમાં જરાક બટકું રોટલો નાખજો, એમ કે એમાં જ લઈ લે. અને પછી ખાય, મહિનો થયો ને તે તગડી થઈ ગઈ. જોજો આપણી દિશા એવી ન થાય, સમજાય છે? એમાં આપણી દિશા એવી ન થાય. રાજાની રાણી બની ચૂક્યા, જોજો એ વાઘરણવાળી દિશા ન થાય. પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એ મસ્તીમાં રહેજો, એ મોજમાં રહેજો. સ્વામી કહે, પુરુષોત્તમ નારાયણની મહાનતા જો, એની કોઈ પણ ગતિ ને, એનો મતલબ મારા શું કરવા માંગે છે, મારને શું કરવું છે, કોઈને ખબર ન પડે, કોઈને ખબર ન પડે. કોનું કલ્યાણ કરવું છે, કોઈને ખબર ન પડે. કેટલાને તારવા છે, કોઈને ખબર ન પડે. કયા બ્રહ્માંડમાં, કેટલા બ્રહ્માંડમાં અમારે કાર્યનો પ્રારંભ, કોઈને ખબર ન પડે. અને યાદ રાખજો, કોઈને પૂછવું ન પડે, સમજાય છે તમને? નહીતર કોઈને ખબર ન પડે, અને પોતાને કાંઈ ખબર ન પડે તો ઉલટાને હલવાય. કોઈને ક્યાંય નહીં, પોતાને ખબર ન પડે એની દિશા શું થાય, સમજાય છે? પણ પુરુષોત્તમ નારાયણ કેવા છે? કોઈને ખબર ન પડે, કોઈને પૂછવું ન પડે, પોતાને સંકલ્પ થાય આટલા આત્માને મારે તારવા છે. ચપટી વગાડતાની સાથે તમામ આત્મા મુક્ત કક્ષાને પામી જાય. ગોપાળન સ્વામી કે આ મહારાજ આપણને મળ્યા છે. બસ સ્વામીને આપણે ઓળખાણ કરાવી છે, આ મહારાજ આપણને મળ્યા. હું ઘણી ફેરી કહું છું ભક્તજનો, પુરુષોત્તમ નારાયણ બહુ મોટી મહેરબાની કરીને આ ધરા પર પધાર્યા, પણ બે સદગુરુ વર્યના પૃથ્વી પર જો ન લાવ્યા હોત ને તો આપણે ક્યાંક ભટકાત. એક તો સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, બીજા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, આ બે મહાપુરુષોને આ ધરા પર ન લાવ્યા હોત તો આપણે ભટકાત. પ્રભાગ્યા જીવ કેટલાક એમ કે ગોપાળાનંદ સ્વામી વાતો ને ગુણાતીતાનંદ સ્વામી વાતો નહીં માન્ય. એટલે ભલા માણા ગોપાળચરણ દાસ સ્વામી એક એક બહુ સરસ પુસ્તક લખ્યું હતું, મેં બહુ વર્ષો પહેલા વાંચ્યું. એમાં લખ્યું, એલા ઓલા શ્રુતિ સ્મૃતિ ના લખનારા જેના માયાકાળા મેષ મોઢા કરી નાખ્યા એની લખાયેલી શ્રુતિ સ્મૃતિ માન્ય, અને અનંત કરોડો બ્રહ્માંડ ને હાથની હથોળીની ઊંધી વાળે તો તાવડીમાં રોટલો ઊંધો નાખી દે એમ અનંત કરોડો બ્રહ્માંડ ને ઊંધા નાખી દે એવા ગોપાળાન સ્વામી લખેલી, ગુણાતીતાન સ્વામી લખેલી વાતો માન્ય નહીં. એને તો સ્વામિનારાયણના સાધુ જ ન માનવા, એને સ્વામિનારાયણનો હરિભગત ન સમજવો. મહારાજ મળ્યા બસ, ત્યાં બસ થઈ જાય. મહારાજ મળ્યા બસ, કદાચ ઉપાસના દર્પણ હશે. આવો સ્વામી આગળ શું કહે છે આપણે જોઈએ. અને જેમ ચંદ્રમાં રાહુએ ગ્રહ્યો થોકો ઉગ્યા છે નાથમે છે, આવડા મોટા મહારાજ મળ્યા પછી સ્વામી વાત છે ને આમ એક બીજી વાત આમ હાકલની જેમ જ હોય છે. કેમ હોય છે? સાંકળની જેમ જોઈન્ટ કરેલી વાતો, ભલે વાતો અલગ અલગ પણ જોઈન્ટ કરેલી. સ્વામી પહેલી વાત બતાવી, શું બતાવી? કે અક્ષરાદિ કોઈ પણ મહારાજને ઐશ્વર્ય પ્રતાપ મારીની મરજી વગેરે વગેરે સુધી કોઈ પહોંચવા સમર્થ નથી. આવડા મોટા મહારાજ મળ્યા પણ જેમ ચંદ્રમાં, આપણે જોઈન્ટ વાત કહી, પણ જેમ ચંદ્રમાં રાહુએ ગ્રહ્યો થકો ઉગ્યા છે નાથમે છે, તેમ હરિભગત હરિકથાનું શ્રવણ મનનાદિક સર્વે ક્રિયા કરે છે તે દેહાભિમાન રૂપ રાહુએ ગ્રહ્યા થકા કરે છે. માટે વિવેકે કરીને કરું તે વિવેક વચનામૃતમાં કયો છે જે નાય ધોઈને પૂજા કરવી. સ્વામી તરત બીજી વાત કરી, સ્વામી કે આવડા મોટા ભગવાન મળ્યા પછી પણ હરિભગત ક્યારેક કંગાલ દેખાય, ક્યારેક સાધુ કંગાલ દેખાય. મહારાજ પ્રથમના 36માં વચનામૃતમાં એક અદ્ભુત વાત લખી. મહારાજ કહે, સંસાર જેણે છોડ્યો છે એવો સાધુ પંચ વિષયમાં વલખા મારતો હોય, પંચ વિષયના સુખને માટે વલખા મારતો હોય, ત્યારે એ પોતે પોતાની જાતને કંગાળ સમજે, પાપી સમજે, અને બીજા મોટા સાધુ પણ એને પાપીન કંગાળ સમજે. સાધુ તો મહારાજનો છે, હરિભગત તો મહારાજનો છે. અરે હું તો એમ કહું, કોઈને ધોખો દે, હરિભગત હોય પાર્ટનરને દગો દે એનો પૂરો ભાગ ન આપે, ભાઈ હોય ભાઈને પૂરો ભાગ ન આપે, વેપારીની સાથે ધોખો રમે, એને ખબર નથી કોણ આપણને મળ્યું છે એમ. એ કંગાળ કહેવાય, કંગાળ કહેવાય. જિંદગીમાં ક્યારે ભક્તો એ કદમ ઉઠાવશો નહીં એવી કંગાળિયત માય કંગલા કોઈ થતા નહીં એમ. સ્વામી વાતોમાં લખ્યું, આપણું પ્રારબ્ધ તો મારા લખીને ગયા છે, તે દેશે દેશે દેશે, પણ ઓલી વાત આપણને વિસરાઈ જાય છે. બધું કરીએ છીએ પણ કેવી રીતે કરીએ છીએ? કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું, જેમ ફરી વાર વાત વાંચો, જેમ ચંદ્રમાં રાહુએ ગ્રહ્યો થકો ઉગે છે નાથમે છે, ઉગે છે હાથમે, પણ કેવો? રાહુએ ગ્રહ્યો થકો ઉગે છે નાથમે છે. ચંદ્રગ્રહણ બધું થાય ને એ ઉગે, પણ રાહુએ ગ્રહ્યો થકો ઉગે એટલે કેવો? કાળો મહિષ હોય, ઉગ્યો તો ખરો પણ કેવો? કાળો, એનો પ્રકાશ નહીં, સૂર્ય હોય કે ચંદ્ર હોય. જ્યારે એને ગ્રહ્યા થકા ઉગે, ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય, એ ગ્રહ તેની ગ્રહ્યા થકા ઉગ્યો હોય, ઉગ્યો તો હોય પણ રાહુએ ગ્રહ્યા થકા ઉગ્યો હોય, જેથી કરીને ચંદ્રનો પ્રકાશ ન દેખાય, સૂર્યનો પ્રકાશ ન દેખાય, ઉગ્યો હોવા છતાંય પણ હાવ ડિબાંગ કાળો. એમ સમય કે આવડા મોટા મહારાજ મળ્યા, આ જીવ બધું કરે, મારના દર્શન કરે, મારું ભજન કરે, કથા સાંભળે, કથા કદાચ વાંચે, બધું કરે, પણ દેહિમાને ગ્રહ્યા થકા કરે છે. આ દેહને સર્વે સર્વા માનીને પછી કરે છે. શું કરે છે? દેહને સર્વે સર્વા માનીને કરે છે. હરિભગત નહીં પણ યાદ રાખજો, આ શરીરમાં જો પ્રીતિ બંધાય તને મહારાજ ઓળખાણા છે ક્યાં? એને મહારાજ ઓળખ્યામાં આવ્યા જ નથી. જેને આ શરીર જ ગમે, શરીરના સુખ સામે દ્રષ્ટિ હોય, અને ભક્તો શરીરના સુખ સામે દ્રષ્ટિ હોય ત્યાં સુધી મારે રાજી થાય કરી જ ન હગાય. શરીર બહુ વાલો હોય પછી માર્ગ સ્નાન કરે, હે એ કરી હગે. શરીર જેને વાલો એ માર્ગ સ્નાન કરી હગે, કરી હગે. એને એકટાણા કરવાનું કીધું તો કરી હગે. એ ધારણા પાણા ચાંદ્રાણી કરી હગે, કાંઈ ન કરી હગે. એકાદશી તો મારે નહીં રહેવાય એમ. આપણે તેમ દેહાભિમાન એટલે ખાલી દેહને મોસો કરે, એ દેહાભિમાન જ છે. પણ દેહને કારસો ન હોવા દે, બધું દેહાભિમાન જ છે. જરા કારસો ન હોવા દે. અને યાદ રાખજો, દેહાભિમાન જ્યારે હોય ને, દેહનું અભિમાન, ત્યારે ત્યારે ભગવાનના ભક્તને પણ સમ્યક રાજી કરી હગે નહીં. કારણ કે દેહાભિમાનથી પર થાય ને ત્યારે દોડી દોડીને સેવા કરી હગે, દોડી દોડીને ભગવાનના ભક્તો માટે કામ કરી હગે. આચાર્ય મહારાજ કે સંતો ભક્તો માટે બધા કામ કરી શકે. દેહાભિમાન આવ્યું એટલે બધું આવ્યું. દેહનો અભિમાન આવે એટલે દેહ આવે, એટલે દેહના સંબંધી બધું આવી જાય. એટલે સ્વામી કે કરે છે, પણ દેહાભિમાનની અંદર રહેતો થકો કરે છે. વિવેકે સહિત કરવું. વિવેક તે શું? તો વચનામૃતમાંથી શુદ્ધિ કાઢવો. મહારાજ વચનામૃતમાં વિવેક બતાવ્યો, નાય ધોઈને પૂજા કરવી. કેટલા વચનામૃત છે? આ લગભગ બધાને યાદ હશે, 99% થશે. નાય ધોઈને પૂજા કરવી, કેટલા વચનામૃત ઉસાંગળી કરો. એટલે આ એની ખબર. મેં તમને કાલ કીધું હતું, શું કીધું હતું? પેન અને કાગળ લેતા આવજો, વચનામૃતના પોઈન્ટો લખજો. હજી નથી, હજી હજી છે ને. આમ શિવ તો મહારાજ ના, એમાં તો કાંઈ સવાલ જ નથી. પણ છ છ મહિનાના ગગા જેવી દિશા છે આપણી. કેવી છે? છ છ મહિનાના ગગા જેવી. ઉષાંગણી કરો, કેટલાય કરી હતી? 1, 2, 3 કરો કરો, કોને ખબર હોય તો કરો. 4, 5 આવે છે કોઈ? 5નો આંકડો છાંટતો જ નથી. બોલો આપણો સંતો પરિષદો કેટલા ખબર છે? કેટલા વચન? નાય ધોઈને પૂજા કરવી. જો એમ આમાં એમ રિઝલ્ટમાં બહુ ફેર છે, ગમે એમ હોય. નથી ફેર? અમદાવાદનું છે, હવે તો બોલી દો. હવે કેટલા આવશે આંગળી કરે? હાલો તો અમદાવાદનું છે, હાલો હવે તો કરો. એટલે હવે તો સાહસ કરો. હાવ કન્સેશન મૂકી દીધી ત્યારે જરાક જરાક આમ ઓલું થયું એમ. અમદાવાદનું પહેલું નથી, હવે તો કરો. હવે કેટલા આવશે આંગળી કરે? હવે કરો તો. અમદાવાદનું ત્રીજું નથી, હવે તો કરો. અમદાવાદનું બીજું નાય ધોઈને મહારાજ કે પૂજા કરવી. નાય ધોઈને પૂજા કરવી એનો અર્થ મારા સમજાયો. મહારાજ કે ત્રણ દેહ, સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ દેહ ત્રણ અવસ્થાના ભાવ થકી બહાર નીકળી અને પછી વર્તુ, એ નાય ધોઈને પૂજા કરી કહેવાય. ભગવાનના ભક્તો આપણા મનમાં આમ થાય, ત્રણ દેહ થઈ ગઈ પર ક્યારે કેમ સમજવું? આત્મસત્તા રૂપે વર્તીએ, દેહ અભિમાન તૂટ્યું એ ખબર કેમ પડે? તો એને માટે મહારાજ કે સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચન પ્રમાણે જે વર્તે છે એ જ આત્મસત્તારૂપ વર્તે છે. એના વચન પ્રમાણે કદમ જે માંડે એ જ આત્મસત્તારૂપ વર્તે છે. એ જ દેહાભિમાન થકી પર થયો છે, આત્મસત્તા રૂપે વર્તે છે. એ કેટલામું છે? હોશિયાંગળી કરો તો. કોક નીકળો. એક ભગત નીકળ્યા, એને બોલો, એ સુરદાસજી છે. બોલો, એને હોશિયાંગળી કરી. એને કરી, આખા આખામાં એક સુરદાસજી છે અને એક જ હોશિયાંગળી કરી. આમાં ઈ સુરદાસ કે આ સુરદાસ? કોણ કહેશે? સંતો પાર્ષદમાં કેટલા ઉશાંગળી કર્યા છે, બરાબર ઉશાંગળી કરો જોઈએ. કોઠાર સાહેબ ધ્યાન નડે ને તો રી કરે તો મધ્યનું છે. હવે કરું છું કોઈ ને મધ્યનું છે ને, શે કર્યું કોણ છે હિંમત હવે, 50 સુધી નથી હવે કરવી, હવે કોઈ હિંમત આવે 52 ઉપર નથી હવે કરવી, હવે તો શાંગળી કરો બનાવવા, હવે તો કરી બાકી. મધ્યનું 51મું વચનામૃત, મધ્યનું 51મું વચનામૃત. મારે કે સત્શાસ્ત્ર સત્પુરુષના વચનમાં વર્તે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. એ જ રાહુએ ગયા થકા જીવ નથી, જો માને દેહાભિમાનની અંદર નથી આવતો. એનું કારણ ખબર, એમનો મહારાજ લખ્યું કે જે વર્ષમાં 3 ચાંદ્રાણી કરી નાખે, 5 ચાંદ્રાણી કરી નાખે એ દેહાભિમાન રહિત છે. ધારણા પાણીને બોથરાટી બોલાવી દે એ દેહાભિમાન રહિત છે. અને ગમે તેવા કપડાં હાદા પહેરી દેહાભિમાન રહિત છે, ગમે એવું ખાઈ દેહાભિમાન રહિત છે. એવી કોઈ વિકલ્પ ન મૂક્યો, બરાબર યાદ રાખજો. ચાંદ્રાણી કરવું સહેલું, ધારણા પારણા કરવા સહેલા, સાદા વસ્ત્રો પહેરવા સહેલા. યોગેશ્વર કાલ કહેતો હતો ને બહુ, મેળાઈને જમવું હેલું, બધું સહેલું, પણ પોતાનું ગમતું છોડવું એ ગહન છે. મારે કે પોતાનું ગમતું છોડી અને સત્શાસ્ત્રો અને સત્પુરુષના વચનમાં જે વર્તે છે એ જ આત્મસત્તારૂપ વર્તે છે. ભક્તો, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એવા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ પુરુષો આપણને જે કહી ગયા છે એ જ પ્રમાણમાં કદમ આપણા ઉઠે એટલે સમજો આપણે આત્મસત્તારૂપ વર્તીએ છીએ. જે રીતે આપણને મારની ઓળખાણ કરાય, એવી રીતે મહારાજની આપણે ઓળખાણ કરીએ, એને જે પ્રમાણે આપણને આગળ વધવાનું કીધું એ પ્રમાણે આગળ વધીએ તો આત્મસત્તા રૂપે વર્તીએ છીએ. બાકી ગમે એટલી બીજી વાત કરીએ પણ એ પ્રમાણે કદમ ન ઉઠે ને તો દેહભિમાન સહિત વર્તીએ છીએ. એ સંતોએ પાત્યા પાડી પાડીને બધું આપણને સમજાવ્યું, કોઈ વાતની મણા નથી રહેવા દીધી, પાત્યા પાડી પાડીને એક એક વાત આપણને સમજાવી છે. જો સમજાઈ જાય તો મોક્ષની બાબત ઉપાસનામાં કાચું નથી રહેવા દીધું, આજ્ઞામાં નથી રહેવા દીધું, સાંપ્રદાયિક સિદ્ધાંતોમાં નથી રહેવા દીધું. જો ગોપાળન સ્વામીએ વાર્તો એકમાં 9મી એક વાત લખી, સંતો કે ગોપાળાનંદ સ્વામી કે હે પરમહંસો આવો થોડીક વાત કરીશ, બધાને ભેળા કર્યા અને ગોપાળાનંદ સ્વામી કે સંતો આપણે સત્સંગમાં વિચરણ કરતો વાત આપણે કેવી કરવી, આપણે વાતો કેવી કરવી? તો સ્વામી કે આપણે એવી વાત કરવી કે જેથી કરીને સાંભળનાર ભક્ત સમુદાયને દેવની સેવા કરવાનો, આચાર્યની સેવા કરવાનો સંકલ્પ થાય અને શ્રદ્ધા પ્રગટે એવી આપણે વાત કરવી. સમજો બરાબર વાતને, હવે દેવની સેવા કરવાનો અને આચાર્ય મારની સેવા કરવાનો સંકલ્પ થાય એવી આપણે વાત કરવી. અને ગોપાળન સ્વામી આપણને બતાવી ગયા છે એ પ્રમાણે આપણે વધાય તો આપણે આત્મસત્તારૂપ વર્ત્યા. એ બેની સેવા કોઈ કરતો હોય એમાંથી ઠામકો મટી જાય અને પછી પુહાઈ સર્વોપરી વાતો કરે ને તો યાદ રાખજો એ દુનિયાને દંભીન પાખંડીઓ છેતરી રહ્યા છે, છેતરી રહ્યા છે. માટે સાવધાન, ભગવાનના ભક્તો સાવધાન. આત્મસત્તા રૂપે કેમ વર્તવું, કેટલી અદ્ભુત વાતો છે એ. પણ આપણે આપણે છે ને એ આપણું છોડીએ છીએ ક્યાં, મહારાજ રાજી ક્યારે થાય, આપણું ગમતું જ્યારે છોડી દઈએ ત્યારે. મહારાજ કહે આપણે કેવું થાય, આપણે થોડુંક કરીએ ને, થોડીક માળા કરીએ, થોડું કાંઈક વ્રત તપ કરીએ, થોડું આમ વર્તમાન દ્રઢ ગેરણ કરીએ, તે આપણે છે ને આમ 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 જુદી ભાતનું થઈ જાય છે, મંદિરથી જુદી ભાતનું. મહારાજ શું કહી ગયા, મહારાજ કે પંચવર્તમાને પૂરો હોય, બરાબર અમે પંચવર્તમાને પૂરો હોય, કોઈ વાતની મણા ન હોય, કોઈ વાતની મણા ન હોય, એનું ગમત મુકાવી જીવન પર્યંત અમારા ગમતામાં રાખીએ તોય પણ જીવન પર્યંત મૂંઝાય નહીં, એના ઉપર મહારાજ કે અમને વગર કર્યું હેત થાય, વગર કર્યું હેત થાય. આમ કીધું વચનામૃતમાં ક્યાંય, હું શી આંગળ કરો કોને ખબર, કેટલા જણા કહે છે કરો તો ઉશાંગળી કરો ખાલી. એક પાછળ થઈ ઉશાંગળી, બીજી એક આબાજ થઈ, બે થઈ, આ ક્યાંય આમાં કેટલા કરે છે ઉશાંગળી? તમારે ડિલીટ થઈ ગયું છે બધું. આમાં રોજ એક વચનામત વાંચે એવા કેટલા સુશાંગળી કરો? તો રોજ વચનામત વાંચતા હોય એટલે વચનામત વાંચનાર તો ઘણા છો. ભક્તો ફરીને કહું, વચનામૃતને હૃદયમાં ઉતારવા માટે તમે જ્યાં પણ સત્સંગમાં જાઓ એક નાની ડાયરી હારે રાખવી, પેન હારે રાખવી, મારને અદ્ભુત સિદ્ધાંતો કાંઈક આપણને સમજણ ટાંકી લેવા, વચનામૃતને નાનાકી લેવું, એના પર મનન કરવું. ખાલી યાદ રાખવા નહીં, મોક્ષને માટે કામ લાગશે. આપણું મન, આ તો મન બહુ વિચિત્ર છે, આમ અલગ ડર ડોલતું છે ને, ત્યારે એ વચનામૃતની સાંખ આપણી નાથ બની જાય, આપણી નાથ બની જાય, આપણે પકડી રાખશે. ક્યાં જાતો ઊભો રહે, મોક્ષ આમ જ થાય એમ કોણ કહેશે? એ વચનામૃતની સાંખ કહેશે. અદભુત વચનામૃત કેવા અને એની પર શું આવે કહો? મારે કે પંચવર્તમાને પૂરો હોય, કોઈ વાતની મણા ન હોય, એનું ગમતું મુકાવી અમારા ગમતામાં એક બે દાડા નહીં જીવન પર્યંત રાખીએ તોય પણ મૂંઝાય નહીં, એના પર તો વગર કર્યું હેત થાય, વગર કર્યું હેત થાય છે. કેટલામ કીધું તમે કમાણ સાહેબ? લોયન કેટલામું? બીજાને કોઈ પ્રથમનું છે? હાલો હવે કોઈ છે હિંમત કરનારા? પ્રથમનું છે. કેટલામ પ્રથમનું? કોણ બોલ્યું? સરસ, પ્રથમનું 76મું વચનામૃત છે. કેટલામું? પ્રથમનું 76મું. સ્વામી બહુ સરસ કહે છે. સ્વામી કે આપણે બધું કરીએ પણ કેવી રીતે કરીએ છીએ? તો કે જેમ રાહુએ ગળા થકા ચંદ્ર અને સૂર્ય ઉદયપણાને પામે છે એમ આપણે જે કાંઈ કરીએ દેહમાન સહિત કરીએ, જેથી કરીને સમ્યક જે મોત છૂટી જાય, મોત છૂટતી નથી. અને વરુણના પુત્રે વરુણને પૂછ્યું છે, હે પિતાજી, બહુ સરસ વાત છે. અને વરુણના પુત્રે વરુણને પૂછ્યું છે, હે પિતાજી, બ્રહ્મ કહો. ત્યારે તે બોલ્યા છે, પૃથ્વી, બ્રહ્મ. પછી પુત્રે પૃથ્વીના અંતને પામીને ફરી પૂછ્યું છે, હે પિતાજી, બ્રહ્મ કહો. ત્યારે વરુણ બોલ્યા છે, જળ, બ્રહ્મ. ત્યારે તે જળના અંતને પામીને ફરી એ પ્રમાણે પૂછતો ગયો ને વરુણ બ્રહ્મ કહેતા ગયા. તે અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્ત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ, મૂળ પુરુષ સુધી બ્રહ્મ કહ્યું. ત્યારે ફરી તેણે પૂછ્યું છે, બ્રહ્મ કહો. ત્યારે વરુણ દેવે કહ્યું છે, અતિ પ્રશ્ન પૂછીશ તો તારું માથું પડી જશે. બોલો, વરુણ એટલે સુધી પહોંચ્યા, વરુણ એટલે સુધી પહોંચ્યા, બહુ બહુ તો મહાપુરુષ સુધી પહોંચ્યા, પણ પુરુષોત્તમ નારાયણ સુધી તો પહોંચી જ ન ગયા. જેથી કરીને મહારાજને મધ્યના 31માં લખવું પડ્યું, મહારાજ કે શાસ્ત્ર માત્રમાં, આહા શબ્દો પર આમ એનો વજન તો તમે જુઓ, શાસ્ત્ર માત્રમાં મહારાજ કે પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. પણ પુરુષ અને પુરુષોત્તમમાં તો બહુ મોટો ભેદ છે. કેવડો મોટો ભેદ છે? તો મહારાજ કે જીવમાં ઈશ્વરમાં જેવડો ભેદ છે અને ઈશ્વરમાં પુરુષમાં જેવડો ભેદ છે, એવો પુરુષ અને પુરુષોત્તમમાં તો ઘણો ભેદ છે. વાત સમજાણી? ઈશ્વરમાં જીવમાં ઈશ્વરમાં ભેદ છે, ઈશ્વરમાં પુરુષમાં ભેદ છે, ત્યાં સુધી ભેદ છે, ભેદ છે શબ્દ મૂક્યો. અને પુરુષ ને પુરુષોત્તમમાં તો એવો ઘણો ભેદ છે. બાકી શાસ્ત્ર માત્રમાં પછી પોહાય હોય, શાસ્ત્ર માત્રમાં મહારાજ કે પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, કોઈની દ્રષ્ટિ પુરુષોત્તમ સુધી પહોંચી નથી. અને ભક્તો આનંદની વાત એ છે, કદાચ આને અનુસંધાન અનુક્રમ યાદ નહીં હોય પણ આ બધાની દ્રષ્ટિ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગઈ છે, એનો આનંદ છે, એનો આનંદ પુરુષોત્તમ સુધી પહોંચી ચૂક્યા છે. એ પછી આ ગામડાના આવેલા ખેતી કરનારા ભક્તો હોય તોય ભલે, અને કદાચ હીરાનું કાર્ય કરનારા હોય તોય ભલે, અને કદાચ વિદ્યાર્થી અવસ્થામાં હોય તોય ભલે, આ બધાની દૃષ્ટિ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગઈ. જ્યાં વરુણ નો પહોંચી ગયા ભક્તો, આમ 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 છે ને, આ જ્ઞાન માર્ગ છે ને, મહારાજે પ્રથમના સાતમાં કીધું, મહારાજ કે જ્ઞાન મારો કોઈને હમજામ નથી આવતો. શું કીધું? જ્ઞાન મારો કોઈને હમજામ નથી આવતો, કોઈને નથી આવતો. એ શબ્દ આપણા કોઈ નથી આવતો એટલે ગામડાના અભણ માણસો નથી આવતો એમ નથી, બરાબર. એ શબ્દો પર વજન સમજો. જ્ઞાન મારો કોઈને હમજામ નથી આવતો, કોઈને નથી આવતો એટલે કોઈને નથી આવતો, સિવાય કે પ્રગટ પુરુષોત્તમનો આશ્રિત બને. યાદ રાખજો, આખી દુનિયા જેને ગુરુ ગુરુ કરીને પુકારે એ સાકાર ભગવાન સુધી ન પહોંચે હે ગયા તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સુધી ક્યાંથી પહોંચે? સમજાય? હે, તમે પછી આ ડિસ્કસ અંદર કરી લીધું, આ હું કીધું એમ સ્વામી, એ તમે ડિસ્કસ કરી લેજો. બોલો, તમે સાકાર ભગવાનને ન સમજી હે ગયા તો પુરુષોત્તમ નારાયણ સુધી તો ક્યાંથી પહોંચી હગે, ક્યાંથી પહોંચી હગે? ભલામણા તળાવમાં જે ડૂબી જાય સાગરમાં, હલેસા મારીને બહાર ક્યાંથી નીકળી હગે? તળાવમાં ડૂબે સાગરમાં બહાર ક્યાંથી નીકળે? ભગવાનને સાકાર ન સમજી હગે તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને તો ક્યાંથી સમજી હગે? અરે, અનેક મુક્તો અને સ્વયં અક્ષર પણ જેને સમજવા જાતા પાછા પડી જાય તો પછી જે ભગવાનને સાકાર ન સમજી હગે એ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને ક્યાંથી સમજી હગે, ક્યાંથી સમજી હગે? અને એવડા મોટા પુરુષોત્તમ નારાયણ એને આપણે સમજી શક્યા? સમજી શક્યા માને એટલું, એના જેવું કાંઈ જ નથી. બાકી એનો માપ તો કોઈની તાકાત નથી કાઢી શકે. એના હુધી પહોંચી ગયા, બેડો પાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો. મહારાજ કે જ્ઞાન મારો કોઈને સમજાતો નથી. હજી કોઈને એટલે કોઈને, હજી આ શબ્દ હજી તમને બરાબર સમજાતો નથી. કોઈને નથી સમજાતો, કોઈને એટલે કોઈ નથી સમજાતો, સિવાય કે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બને, એ સિવાય કોઈ નથી સમજાતો. કારણ કે મહારાજ કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ ભેદ છે. યાદ રાખજો, આ પાંચ ભેદ એક સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય દુનિયામાં કોઈ સંપ્રદાયને આ વાત સુધી ગમ નથી પડી. માટે મહારાજ કે આ વાત કોઈને સમજાતી નથી. આપણને ગામડાના આમાં કેટલા બધા ખેતી કરતા કરતા બળદના પૂછડા મોડતા મોડતા સંકલ્પ થયો કે શિબિર હાલે હાલો આને પછી મોડશું, આપણે પહેલાં શિબિરમાં પહોંચી જઈએ. અને શિબિરમાં આવ્યા ને એને સમજાય, આ તો કંઈ નાની વાત છે? એ નાની વાત છે, બોલો. એટલે સ્વામી વાતમ લખ્યું, આવી વાત દુનિયાના બધા વિદ્વાનોને બોલાવીએ પછી નીકળે. ત્યારે સ્વામી કહે રાખ નીકળે. સ્વામી હું બોલ્યા, રાખ નીકળે? આખી દુનિયાના વિદ્વાનો ભેળા થાય ને તો પણ આ વાત ન નીકળે. દુનિયા આખાના વિદ્વાનોને ભેગા કરો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ ભેદને વર્ણવી ન શકે. ભગવાન સ્વામિનારાયણનો નાનામાં નાનો ભગત હોય એ પાંચ ભેદને ફટાફટ ફટાફટ વર્ણવી શકે. અને છેવટે સર્વથી પાર સિંહાસન ઉપર ભગવાન સ્વામિનારાયણને બેહારી દે, ભગવાન સ્વામિનારાયણને બેહારી દે. માટે અરે ખીજાઈ ગયા. કોણ? વરુણદેવ. એના દીકરાને કીધું માથું ઉડાવી દે છે એટલે કેટલા ખીજાણા છે કોજી? ને છોકરો જ કેટલો વાલો હોય, પાડોશીઓને કે માથું ઉડાવી દે તો સમજ્યા કે જરાક તામસી મગજ છે. પોતાની દીકરાને કીધું આગળ બોલતો નહીં ને તર તારું માથું ઉડાવી દઈશ. એ પણ પુરુષથી પર જઈ શક્યા નહીં. માટે યથાર્થ જ્ઞાન તો પુરુષોત્તમ શ્રીહરિ જ્યારે દયાય કરીને મનુષ્ય ભાવનું ગ્રહણ કરે છે ત્યારે મનુષ્યને સર્વને રહસ્ય વાર જાણવામાં આવ્યા છે એ મર્મ પ્રશ્નના ઉત્તરમાં છે. વાત આપણે આગળ કરી જઈએ ને, આ ક્યારે સમજાય? તો કે સ્વયં પુરુષોત્તમ નારાયણ આ ધરા ઉપર આવે ત્યારે જ આ વાત સમજાય. ત્યાં સુધી વાત સમજાય નહીં. દયાએ કરી, અનંત આત્માની ઉપર દયાએ કરી. જો કાર્યાનું પાંચમું મળી ગયું કે ન મળી ગયું? પ્રેમી ભક્તના ભાવથી નહીં, સ્વયં પોતાને સંકલ્પતા આ બ્રહ્માંડમાં કોઈ નથી સમજતું, મારે સ્વયં સમજાવવા જવું પડશે. અને સમજાવી હગે એવો કાફલો મારે અક્ષરધામમાંથી સાથે લઈ જવો પડશે. આમ નિર્ધારિકને અક્ષરધામમાંથી પોતે સ્વયં પધારે કાફલાની સાથે, ત્યારે જ આ વાત સમજાય. બાકી કોઈને ન સમજાય, કોઈને ન સમજાય. આને સમજાય, બાકી કોઈને ન સમજાય. અદભુત વાત બતાવી. અને શ્રી હરિજી મહારાજ બોલ્યા છે, સ્વામીને મહિમા કેવો છે! શ્રી હરિજી મહારાજ બોલ્યા છે. શ્રી શબ્દ મૂક્યા સિવાય કોઈ બોલે નહીં. અને પાછળ માનવાચક શબ્દ મૂક્યા સિવાય સ્વામી કોઈ વિરામ ન લે. અને શ્રી હરિજી મહારાજ બોલ્યા છે, બ્રહ્માંડને ગુથેલા ખવડાવી દે, બ્રહ્માંડને ગુથેલા ખવડાવી દે. અમારે હરેશ ભગતને યોગ શીખવા ગયા હતા મોરબી પાસે. શું નામ હતું ગુરુજી? નામ ભાણદેવજી, બહુ મોટા સારા યોગી છે. એ કહે આ પૃથ્વી સર્જાણી ત્યારથી, આ પૃથ્વી સર્જાણી ત્યારથી અત્યાર સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એ નથી, યાદ રાખજો, યોગી બહુ સારા યોગી છે. એ કે પૃથ્વી સર્જાણી ત્યારથી આજ સુધીમાં ગોપાળાનંદ સ્વામી જેવો કોઈ યોગી થયો નથી, થશે પણ નહીં. વિચારો પરોક્ષના એક યોગીના શબ્દો. આ બ્રહ્માંડમાં બ્રહ્માંડ સર્જાણું ત્યારથી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જેવા કોઈ યોગી થયા નથી અને કોઈ થશે નહીં. ઈ કે શ્રી હરિજી મહારાજ, સમજાય છે તમને? ઈ બોલે શ્રી હરિજી મહારાજ. હવે ગોપાળાનંદ સ્વામીનો આ ફલક ઉપર મહિમા હોય તો આનો કેટલો, હે આનો કેટલો. આમ સાંભળજો, શ્રી હરિજી મહારાજ એ શબ્દ છે ને એ બહુ ભારવાળો છે. એ શબ્દ હું બતાવ ખબર, સ્વામી હાવ દાસ બની ગયા છે. શું થઈ ગયું છે? એ શબ્દોનો ભાર એમ બતાવે, સ્વામી જાણે એમ કહેવા માગે, કૃપાનાથ અમે તમારી પાસે કાંઈ જ નથી. દુનિયામાં જેનો જોટો નહીં, બ્રહ્માંડ સર્જાણું ત્યારથી આ સુધી રહેશે ત્યાં સુધી જેનો જોટો ન થાય, આટલી શક્તિ વિભૂતિ પુરુષ એમ કે કૃપાનાથ હું તો કાંઈ નથી. એ ભગવાન સ્વામિનારાયણ શું હશે, સમજાય? એ ભગવાન સ્વામિનારાયણ શું હશે? અને આ પ્રાપ્તિ પછી તમે ભલામણા ગરબા રમવા જાઓ તો પછી નો એમ થાય, કહો હો હો હે. અને પછી તમે ટાઢા ઢેબરા ખાઓ, એ જ્યાં ન્યાય એની દ્રષ્ટિ પડી ગઈ એને પછી તમારી પ્રત્યે શું થાય, કહોજી, હે શું દિશા થાય? મહેરબાની કરજો, મહેરબાની કરજો. અદભુત શ્રી હરિજી મહારાજ. અને શ્રી હરિજી મહારાજ બોલ્યા છે, આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ભક્ત સારું બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ પરમેશ્વરને ખટકે નહીં. કોણ બોલ્યું? ગોપાલ સમિત બોલ્યા, શ્રી હરિજી મહારાજ બોલ્યા છે, આ સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતને માટે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો અમને ખટકે નહીં. એને કેટલું મારનું દિલ જીત્યું છે, કેટલું જીત્યું છે, યાદ રાખજો. દિલ જીતવાનું કારણ પ્રેમની સાથે સમજણ. એકલો પ્રેમ નહીં, એકલો પ્રેમ તો ક્યારેક હેરાન હોતે કીધું નાખે, એકલો પ્રેમ નહીં, પ્રેમની આરે સમજણ. મેં તમને બતાવ્યું તો ખબર, સ્વામીની સમજણ. સ્વામી તમને આ સંતો ભક્તો કોઈ વઢે ધકે કાંઈ થાય, રે કૃપાનાથ વઢવાનું ક્યાં કહો છો? વિના વાંકે મારા હાથ પગને કાપી નાખે, અને સંતો જમીન જ્યાં પતરાવાળા નાખતા હોય ત્યાં મને નાખી દે. કૃપાનાથ મને એક સંકલ્પ ન થાય ઉપરથી હાથ જોડીને એમ કહું, હે પરમહંસો, તમારી પ્રસાદી મારા મોઢા આગળ નાખો ને તો પીડ્યો પીડ્યો અને ખાઈશ, પણ મને સંકલ્પ ન થાય તે એને માટે બ્રહ્માંડ ભાંગી નાખે. આ તો હાર નો પહેરો કાળું મેશ મોઢું કરે, એને હાટું, એને હાટું બ્રહ્માંડ ભાંગે. હે એક વાર માનું આવ્યા ને આપણું ધ્યાન ન હોય અને જરાક પૂછતા ભૂલી ગયા ભગત જીમ્યા કે ન જીમ્યા, ત્યારે પૂ ચક્કર, એને હાટું બ્રહ્માંડ ભાંગે. જો ભક્તો, આ લૌકિક વ્યવહાર થયો, જે સંસ્થા સાંભળતો એની ફરજમાં આવે, આવે એટલે અવતરણ પૂછવું, જમવાનું પૂછવું, હાર સંભાળ પૂછવી, એ એની ફરજમાં આવે. પણ આપણી તૈયારી કેવી હોવી જોઈએ? કોઈ ન પૂછે તોય હું ત્યાં મહેમાન થઈને જ જાતો, હું ત્યાં મોક્ષને ખરીદવા માટે જાઉં છું. આચાર્ય માર્ગ પાસે જાઉં છું, સંતોની પાસે જાઉં છું, મારા મોક્ષને ખરીદવા માટે જાઉં છું, મારી અધુરાઈને પૂર્ણ કરવા માટે જાઉં છું. મને અપેક્ષા ન હોય, મને અપેક્ષા ન હોય, એ સ્થિતિ પ્રાપ્ત કરવી પડે. ખોટું લાગે, દુઃખ લાગે, યાદ રાખજો, એ હાવ એકડીએ બકડીએમ છે, એકડીએ બકડીએમાં. હરિભગતને ખોટું લાગે, હરિભગતને દુઃખ લાગે, સ્વામી ફલાણા હરિભગતને બહુ દુઃખ લાગ્યું, જરાક ફોન કરજો ને, ભલે આપણે કરીએ ન કરીએ એમ નહીં, પણ હૃદયમાં દુઃખ એ થાય કે ઓહો આવડા મોટા ભગવાન મળ્યા પછી આ રાજાનો કુંવર રોરો કરે. રાજાએ પૂછ્યું, પણ બેટા શા માટે રેડ છો? ઓલી લારીનો મને મૂળો જોઈએ છે. એલા પણ તું રાજાનો કુંવર અને મૂળા હાટું કલાક બગાડી, સમજાય છે તમને? એમ આપણને ખોટું લાગે, દુઃખ લાગે, યાદ રાખજો શી રાજાના કુંવર પણ મૂળા માટેનો આપણો ઝઘડો છે. આપણી મહેનત તો માયા સામે બટાજટી બોલાવીને પુરુષોત્તમ નારાયણને પકડી લેવાની બટાજટી હોય, આ જગતના પદાર્થ માટે ન હોય. બહુ સરસ અહીંયા સ્વામી લખે, સ્વામી કે મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી, જો ભક્ત સારો આ બ્રહ્માનો નાશ કરી નાખવો પડે ને તોય પણ અમને ખટકે નહીં, દુઃખ ન થાય. તે ઉપર સ્વામીએ દ્રષ્ટાંત દઈને વાત કરી છે. શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની સાથે લય સત ધનવાને જીતવા ગયા અને દિગ્વિજયમાં એ જીતાણો નહોતો, જબરો મારો ને યાદો માયલો નહીં, પણ ભક્ત ભારે હતો. પછી અર્જુન અને સત ધનવાનું યુદ્ધ થવા લાગ્યું ત્યારે સત ધનવા કહે છે, જે દિવસથી મને શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જો બીજા દેવ માત્રની પ્રતીતિ મારા અંતરમાં ન થઈ હોય તો આ બાણે કરીને અર્જુનનું માથું પડી જાઓ. એક બાજુ શુદ્ધ ધનવા, એક બાજુ અર્જુન, ભગવાન કૃષ્ણ અર્જુનની સાથે. અર્જુન બાણ ચડાવ્યો, શુદ્ધ ધનવાએ સામું બાણ ચડાવ્યું અને કેવો સંકલ્પ કર્યો, જ્યારથી શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા ત્યારથી, શબ્દો યાદ રાખજો, તે દિવસથી જો બીજા દેવ માત્રની પ્રતીતિ મારા અંતરમાં ન થઈ હોય તો બાણે કરીને અર્જુનનું માથું પડી જાઓ. આમ સંકલ્પ કરી શુદ્ધ ધનવાએ બાણ છોડ્યું. અર્જુને બાણ છોડ્યું ન લખ્યું, એ રીતે બાણનો પ્રયોગ કર્યો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, મેં રામાવતાર ધારીને જે જે પુણ્ય કર્યું છે તેણે કરીને અર્જુનનું બાણ એના બાણને કાપી નાખો. વાત સમજાય? એક ધનવાના બાણને કાપવા માટે આ રામા અવતારમાં 21 લાખ વર્ષ પૃથ્વી પર મેં જેટલું કાંઈ પુણ્યકર્મ, જે કાંઈ સારું કૃત્ય કર્યું એ બધાનું પુણ્ય ભેગું થાવ અને ધનવાનું બાણ કપાવ, એ ધનવા કેવો હશે? હે, એ ધનવાની તાકાત તો તમે વિચારો. અર્જુન તો એની આગળ શું થઈ ગયો? સિંહને આગળ શિયાળિયું થઈ ગયો. શું થઈ ગયો? સિંહને આગળ શાળ્યું થઈ ગયો. ત્યારે ફરીને શુદ્ધનુમા કહે છે, એટલે અર્જુને બાણ છોડ્યું, એ પુણ્ય મૂક્યું, શુદ્ધનુમાનું બાણ કપાણું. પછી શુદ્ધનુમા કહે છે, બીજો સંકલ્પ કર્યો, જે દિવસથી મને શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી મંત્ર, જંત્ર, કામણ, ટુમણ, જડીબુટ્ટી, રિદ્ધિ, સિદ્ધિ આદિકની પ્રતીતિ લેશ માત્ર ન થઈ હોય તો આ બાણ અર્જુનનું માથું કાપી નાખો. બીજું બાણ છોડ્યું, જે દિવસથી શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા ત્યારથી જંત્ર, મંત્ર, રિદ્ધિ, સિદ્ધિ કોઈ જગ્યાએ પ્રતીતિ ન આવ્યું હોય તો મારું બાણ અર્જુનના બાણને કાપી નાખો. બીજું છોડ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે, મેં વરાહાદિક અવતારે કરીને જે જે પુણ્ય કર્યું છે, વરાહાદિક, વરા, નૃસિંહ, વામન, જેટલા તમને નામ આવડે બધા, એ બધા અવતારે કરીને મેં જે જે પુણ્ય કર્યું છે તેણે કરીને અર્જુનનું બાણ શુદ્ધ ધનવાના બાણને કાપી નાખો. અને બીજું બાણ છોડ્યું અને શુદ્ધ ધનવાનું બાણ કપાણું. ત્યારે ફરીને શુદ્ધનવા કહે છે, શુદ્ધનવાએ ભાથામાંથી ત્રીજું બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવ્યું અને સંકલ્પ કર્યો. સંકલ્પ કર્યો છે, જે દિવસથી શ્રીકૃષ્ણ દેવ મળ્યા છે તે દિવસથી જો સ્ત્રી માત્રનો સંકલ્પ ન થયો હોય તો આ મારું બાણ અર્જુનનું માથું કાપી નાખો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, મેં ગોપીઓ સંગાથે રાસ ક્રીડા કરીને જો નિષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હોય તો અર્જુનનું બાણ શુદ્ધ ધનવાના બાણને કાપી એનું માથું કાપી નાખો. બરાબર સમજો, શતધન્વાએ બે ફેરી બાણ છોડ્યા. એ વખતે એણે પહેલી ફેરી અને બીજી ફેરી નિષ્ઠા પર બાણ છોડ્યા. ભગવાને પણ જે જે સાધનો કર્યા એનું ફળ મૂક્યું. પણ જે ઘડીએ શતધન્વાએ બ્રહ્મચર્યની તાકાત મૂકી, ભગવાન કૃષ્ણને પણ સામે બ્રહ્મચર્યની તાકાત મૂકવી પડી. એ શસ્ત્રની સામે એ શસ્ત્ર જ લડી શકે. મારું બ્રહ્મચર્ય એના બ્રહ્મચર્યને હટાવે અને શતધન્વાને, કારણ કે ભગવાનને ખબર છે હવે મારી કેપેસિટી પૂરી થઈ જાય છે, હવે આને જીવતો ન મુકાય, નહીં તો હવે આ બાણ કાક છોડશે તો પછી મારી કેપેસિટી બહાર વાત જાહે. હું શતધન્વા છે, તમે કલ્પના કરો. મારું બાણ શતધન્વાના બાણને કાપી નાખી, એનું માથું કાપી નાખો. ત્યારે તે બાણે તેમ જ કર્યું, બાણે તેમ જ કર્યું, માને બાણને કાપી શતધન્વાના માથાને કાપી નાખ્યું. હવે વાત મહત્વની સમજવાની, શતધન્વા ત્રણ ત્રણ બાણ છોડે, ત્રણે ત્રણ બાણમાં એ શું બોલો તમને ખબર છે? જ્યારથી શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા મને ક્યાંય પ્રતીતિ ન આવી હોય, જ્યારથી શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા મને સ્ત્રીનો ઘાટ ન ઉઠ્યો હોય, તો મારું બાણ આ કામ કરો. અને હામાં શ્રીકૃષ્ણ ભગવાન જ હતા, માથું કોને કપાયું? શ્રીકૃષ્ણ ભગવાને જ. ઓલો જેની નિષ્ઠા પર લડતો હતો એને જ માથું કપાવી નાખ્યું, તો એનું કારણ શું? પ્રશ્ન જબરો થાય ને કે એટલો બધો વળી અર્જુન શું એને બની ગયો કે આટલો ઓલો તૂટી મીરો બિચારો, જેને ભગવાન મળ્યા પછી કે પ્રતીતિ ન આવવા દીધી, એનું રક્ષણ ન કરે તો કાંઈ એને મારી નો નાખવો જોઈએ ને. પીપા પાપ નો કીજે તો પુણ્ય કિયા સો બાર, કેશિકા લિયા નહીં તો દિયા 12000. રક્ષા ન કરે તો રક્ષાની જરૂર નહોતી, સમજાણું? એટલી સ્વયં તાકાત પ્રાપ્ત કરી હતી, પણ એને મારી હુકમ નાખવો જોઈએ. મારી નાખ્યો, મારી નખાયો. પ્રશ્ન ગહન નથી, હે? પ્રશ્ન ગહન નથી, પણ એમ કેમ થયું, એમ કેમ થયું? તો યાદ રાખજો, અર્જુન ભગવાન કૃષ્ણનો શરણાગત હતો. શું હતો? ભગવાન કૃષ્ણનો શરણાગત હતો. જ્યારે શતધન્વા ભગવાનનો શરણાગત નહોતો. અને યાદ રાખજો, સંપૂર્ણ શરણાગત જે બને એ જ ભગવાનની મરજીને સમજી શકે. શરણાગત બન્યા વિના પોતાનું ધાર્યા પોહા એટલા સાધનો કરે, પણ ભગવાનની મરજીને સમજી શકે નહીં. અર્જુન ભગવાનની મરજીને સમજી ગયા, ગાંડીવ હાથમાંથી ફેંકી દીધું તું, નથી મારે લડવું. અર્જુન તને નિમિત્ત માત્ર બનાવું છું, હું જોઈ લે દુશ્મનની સૈન ઢળી ચૂક્યું છે, તારા માધ્યમથી મારે અધર્મનું ઉચ્છેદન કરાવવું છે. અર્જુન ઉઠાય ગાંડી, એ સેકન્ડ ઉઠાયું. ભીષ્મ પિતામહને મારવાનો વારો આવે, ગુરુદ્રોણને મારવાનો વારો આવે, હાથમાં હથિયાર ન હોય ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણ, કર્ણના હાથમાં, અર્જુન એક સેકન્ડ થોબે. અર્જુન ઉઠાય, વિધિનાયક ભીષ્મ પિતામહને, વિધિનાયક ગુરુદ્રોણને, વેત્રિનાયક અર્જુન કર્ણને, પણ કૃપાનાથ એના હાથમાં શસ્ત્ર નથી. ક્ષત્રિયનો ધર્મ છે નિશસ્ત્રી ઉપર હાથ ન ઉઠાવાય. માલિક અર્જુન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વે પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુચ. અર્જુન મેં હી કહેતા હું તને કહું છું વિધિનાખ, વેત્રિનાખ. અને અર્જુન માથા પર હાથ જવા દે, એમાંથી બાણ કાઢી ધનુષ્ય પર ટેકવી, કાન સુધી રેશી ખેંચી, ગુરુદ્રોણ ભીષ્મ પિતામહ અને કર્ણ જેને વિંધી નાખે. વિંધી નાખ્યા પછી સંકલ્પ ન થાય કે મેં ખોટું કર્યું છે. કેમ કેમ એમ થયું? યુધિષ્ઠિરે તો કોઈ ન માર્યા ને એમને રોવા મીડ્યા, માટે મહારાજે મધ્યના 16મા વચનામૃતમાં કીધું, મહારાજ કે સ્વરૂપ નિષ્ઠાવાળો શ્રેષ્ઠ છે. અર્જુનને સ્વરૂપ નિષ્ઠા શરણાગત પણ મારો ભગવાન જે કેમ કરવું જોઈએ, મારે ભગવાનની મરજી સમજી શકે, ભગવાનની મરજી સમજી શક્યા. શતધન્વા લડતા જ ભગવાન ના નામથી એ નેજા નીચે, પણ એની મરજી નો સમજી શક્યા, નતર ભલામણા મરજી સમજી શક્યા હોય તો આમાં પક્ષમાં રહે શું કામ? અર્જુનની ભેગા ઉભા નો રહેજે લાઈનમાં, સમજાય? ભગવાનની મરજીનો ન સમજી શક્યો, શરણાગત ન થયો. અને ભક્તો, જ્યાં સુધી જીવાત્મા શરણાગત ન થાય ને, એકલા સાધન મોક્ષને માટે કાચા પડશે, એકલા સાધન મોક્ષને માટે કાચા પડશે. માટે મારા શરણાગતિનો બહુ મોટો મહિમા બતાવ્યો. અને મહારાજ કે તમે શરણાગત બનજો, અને શરણાગત બનશો, પ્રથમના પહેલા વચનામતમાં મહારાજ કે તે દાડે તમારે માટે ધર્મકુળને આશ્રિત બનશે. એના માટે મહારાજ કે હું સ્વયં રથ વેલ વિમાન લઈને તેડવા માટે આવીશ. બાકી પુહા એટલા સાધનો કરે, પણ જ્યાં સુધી ધર્મકુળનો આશ્રિત નથી બન્યો, શરણાગત નથી બન્યો, ત્યાં સુધી મહારાજ કે હું એને માટે ધક્કો ન ખાઉં, હું ન ખાઉં. શિક્ષાપત્રીના 41માં શ્લોકમાં મહારાજ કે જ્યાં સુધી મારા આચાર્ય ધર્મકુળને આશ્રિત, મારા આચાર્ય એની પાસેથી મંત્ર પ્રાપ્ત ન કર્યો હોય, ભક્તો કદાચ કોઈ કંઠી સંતોની પાસે પહેરી હોય, પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ પાસેથી ફરજિયાત ગુરુ મંત્ર લેવો અતિ જરૂરી છે, અતિ આવશ્યક છે. ત્યાં સુધી શરણાગત પણ જ નથી, અને શરણાગત ન બને ત્યાં સુધી મારીની જવાબદારી પણ નથી. 41માં શ્લોકમાં મહારાજ કે ત્યાં સુધી મારું પૂજા કરવા માટે, મારું પૂજન કરવા માટે પણ અધિકારી થતો નથી. સદ્ધનવા ભલે એને આધાર લડતો હતો, પણ ગમતું ન છોડી શક્યો, શરણાગત ન બની શક્યો, અને શરણાગત ન બની શક્યો માટે શરણાગત અર્જુનની રક્ષા કરી માથે ઉભા રહી ભગવાન કૃષ્ણએ સદ્ધનવાને વેતરાવી નાખ્યો. સમજાય? શરણાગત પણ આ મહત્તા. પણ ભક્તો, ક્યારેક ક્યારેક આ વાતને હરિભક્તો હા આમ નોર્મલ કાઢી નાખે છે, એમાં શું ગુરુ મંત્ર લીધો કે ન લીધો. અને પાછા કોઈ સંતોને પૂછે તો એ એમ કે ક્યારેક એવું કાંઈ નથી ગુરુ મંત્ર લેવો ફરજિયાત. ભક્તો, ખરેખર તમારી સાથે બહુ મોટો ધોખો રમાઈ રહ્યો છે, યાદ રાખજો. આ મોક્ષની વાત તો મારે તમને કહેવી જોઈએ. તમે વિચારજો, તમને એમ કે કાંઈ ગુરુ મંત્રની જરૂર નથી, તમને ના પાડી ની લઈ લઈ, સમજાય છે તમને? તમને ના પાડી ની લઈ લઈ, સમજાય મારો પોઈન્ટ? તમને સમજાય? અને તોય તમે સ્વામી તો બહુ સારા, બહુ સારા, સ્વામીની તો વાત ન થાય સ્વામી બહુ, અરે ભલા માણા તને મોક્ષની બાબતમાંથી હેઠો પાડીને કૂવામાં ઉતારી દીધો, તોય બહુ સારા. તારી ઉપર માથે શિપટ ઢાંકી દીધી, બહાર ન નીકળ, તોય સારા. સ્વામી બહુ સારા, બહુ ભલા, બહુ આપણે જઈને તે બહુ સાચવે અને ભજન બહુ કરે. સિદ્ધાંતની બહાર શ્રદ્ધનો આ ભજન તો બહુ કરતો હતો. માથે ઉભારીને મહારાજે વેતરાવી નાખ્યો, ભગવાન કૃષ્ણ માથે ઉભારીને વેતરાવી નાખ્યો. શરણાગત પણ મહામંત્ર અને ગ્રસ્ત ભક્તોને ગુરુ મંત્ર લે અતિ મહત્વનો. પછી જ ભગવાનની સાથે તમારો છેડો જોઈન્ટ થાય, અને છેડો જોઈન્ટ થાય ને પછી જ એની જવાબદારી થાય. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ્ધ મારું બદલીને સર્વજનને જણાવવું, એ પછી લાગુ પડે. માટે ભગવાનના ભક્તો સંપ્રદાયના સિદ્ધાંતો સમજજો. ને તો તમારું કેવું ખબર, આ જાડું કપડું ભાડ્યો એટલે ગાંડો જ થઈ જાય, હાવ ગાંડો જ થઈ જાય. આમાંય ઘણા બેઠા બોલો, જાડું કપડું ભાડે ગાંડો જ થઈ જાય, બીજું કાંઈ ન જોવે ને. જોજો, ખાલી જાડા કપડામાં ગાંડા નહીં થતા, જાડા કપડામાં ગાંડા નહીં થતા. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત, મોક્ષની પદ્ધતિ ઝીણવટથી જોજો, ઝીણવટથી જોજો. કપડું ભલે જાડું જોવો, પણ સંપ્રદાય નહીં, મોક્ષની પદ્ધતિ ઝીણવટથી જોજો. ખાલી જાડા કપડામાં નહીં દેખાય, એને માટે ઊંડા ઉતરશો, ઊંડા ઉતરશો. તમે કલ્પના કરો કેટલો સમર્થ સદ્ધનવા, અને કેટલો નિષ્ઠાવાળો પુરુષ, કેવો નિષ્કામી પુરુષ. વિચાર કરો, એમ કદાચ કીધું હોત જ્યારથી શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા ત્યારથી કોઈ નારીનો સંગ ન કર્યો આમ થાવ તો કદાચ સમજી શકાય. એ હું બોલ્યો, જ્યારથી શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા ત્યારથી નારી માત્રનો સંકલ્પ ન થયો હોય. કયા લેવલ ઉપર બેઠેલો માણસ, કયા લેવલ ઉપર બેઠેલો માણસ. પણ શરણાગત નહોતો તો ભગવાને વેતરાવી નાખ્યો. માટે ભગવાનના ભક્તો, સાધનની મહત્તા ચોક્કસ છે, શરણાગતિ પછી છે. માટે ભગવાનના ભક્તો શરણાગત બનશો. આચાર્ય મહારાજને આશ્રિત બની, ધર્મકુળને આશ્રિત બની, મહામંત્ર સામાન્ય મંત્રને ગ્રહણ કરી પછી ભજન કરજો, પછી સાધનો કરજો, પછી તમે નિયમનું પાલન કરશો, બધું ફળરૂપ બનશે. એકડો કર્યા પછી જેટલા મીંડા વાળશો, દસ ગણા દસ ગણા દસ ગણા થતા જાહે. પણ એકડો કર્યા પછી જેટલા વાળશો એટલા, એકડા વિનાની મીંડાનું કાંઈ નહીં ઉપજે. બહુ અદભુત સ્વામી આ વાત બતાવી રહ્યા. સ્વામી કહે ભગવાન કૃષ્ણે કીધું ગોપીઓની સાથે રહ્યા પછી પણ જો મારું નિષ્કામી વર્તમાન અડીખમ રહ્યો હોય તો અર્જુનનું બાણ શતધન્વાના બાણને કાપી એનું માથું કાપી નાખો. ત્યારે તે બાણે તેમ જ કર્યું. પછી શતધન્વાનું માથું ગંગાજીમાં પધરાવા જ્યારે બાણ લઈ જતો હતો ત્યારે આકાશ માર્ગે ધર રહિત જે મસ્તક તે કૃષ્ણ કૃષ્ણ કરતું જાતું હતું તોય ઉડાડી દીધું. કૃષ્ણ કૃષ્ણ કરતું કરતું એ માથું જાતું હતું. એવા ઐશ્વર્યને જોઈને શિવજીએ બાણની સ્તુતિ કરીને તે મસ્તકને માગી લીધું. એવો એ ભક્ત હતો તો પણ અર્જુન જેવો ન થયો, તોય પણ અર્જુન જેવો ન થયો. આજે ભક્તો આપણે વચનામૃતના જે પ્રમાણો આપણે બધાને લાગુ પડે કે નહીં, હે? એનું ગમતું મૂકી અમારા ગમતામ વર્તે એના પર વગર કર્યું હેત થાય. અર્જુન ઉપર હેત થયું, પોતાનું ગમતું મૂકી ભગવાનનું ગમતું કર્યું. શતધન્વાના સાધનો અનેક પણ ભગવાનનું ગમતું કરી ન શક્યો, પોતાનું ગમતું મૂકી ન શક્યો. એટલે એટલા માટે હું ઘણી વાર કહું છું ભક્તો, કથામાં ક્યારેક ક્યારેક કહું છું, તેમ બધી મોટી મોટી ડિગ્રીઓ લો બધી સરળ, બીકોમ ને એમકોમ, પણ બીકોમ એમકોમ એકે તમને મારા સુધી નહીં પોગાડે જે એમકોની ડિગ્રી મારા સુધી પોગાડ દે. કઈ? જે એમકોની ડિગ્રી. ભગવાન ભક્તો આ શિબિરમાંથી જેમ કોની ડિગ્રી પ્રાપ્ત કરીને પછી કદમ ઉઠાવજો. કાળ માયા કર્મની કોઈની તાકાત નથી તમારો વાંકો વાળ કરી શકે. કાળ માયા કર્મને ધક્કા મારી અને પુરુષોત્તમ નારાયણના ખોળામાં બેસી જશું. પણ ક્યારે? જેમ કોની ડિગ્રી પ્રાપ્ત કરશું ત્યારે. અહીંયા અદભુત વાત બતાવી કે શ્રદ્ધનમાં ભક્ત બહુ ભારે હતો તો પણ અર્જુન જેવો ન થયો. એવી રીતે હરિભક્તને વિશે પણ સરસ અને નરસપણું ઘણું છે. એવી રીતે સ્વામીએ 30મી વાત કરી. આની સાથે ભક્તો આજે આપણે ગોપાલન સ્વામીની વાતો અહીંયા પૂર્ણ થાય છે.